એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર. હવે આપણી ભાષામાં આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે.
નમસ્કાર અને ગ્રંથસારમાં સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવી નવલકથાની વાત કરવાના છીએ જે ખરેખર હૃદયને સ્પર્શી જાય અને વિચારતા કરી મૂકે. જેન હેમિલ્ટનની અ મેપ ઓફ ધ વર્લ્ડ.
હા, જેન હેમિલ્ટન. અમેરિકન સાહિત્યમાં એમનું નામ બહુ મોટું છે, ખાસ કરીને મધ્ય પશ્ચિમના ગ્રામીણ જીવનના ચિત્રણ માટે.
બરાબર. અને એમની શૈલીની વાત કરીએ તો પાત્રોના મનમાં શું ચાલી રહ્યું છે એ બહુ નિખાલસતાથી બતાવે છે.
એકદમ સાચું. અને એમની પહેલી જ બુક ધ બુક ઓફ રૂથ, એને તો પેન હેમિંગવે એવોર્ડ પણ મળેલો. એટલે લેખિકા તરીકે એમની પ્રતિભા તો શરૂઆતથી જ દેખાઈ આવેલી.
અને આજે આપણે જેની વાત કરવાના છીએ, અ મેપ ઓફ ધ વર્લ્ડ, એ તો 1994માં આવી એમની બીજી નવલકથા, પણ ઘણા લોકો એને એમની શ્રેષ્ઠ કૃતિ ગણે છે.
હા, અને એનું કારણ પણ છે. ઓપરા વિન્ફ્રેના બુક ક્લબમાં એ પસંદ થઈ એટલે પછી તો એની લોકપ્રિયતા ખૂબ જ વધી ગઈ. 1999માં એના પરથી ફિલ્મ પણ બની, જેમાં સિગોર્ની વીવર અને જુલિયન મૂર હતા.
ઓ વાહ. અને તમે જે સમયની વાત કરી, 90નો દાયકો, એ સમયે અમેરિકામાં પેલું બાળ સુરક્ષા અને ખોટા આરોપો, એ બધા મુદ્દાઓ બહુ ચર્ચામાં હતા ને?
બરાબર. એટલે આ નવલકથા એ સામાજિક માહોલમાંથી જન્મી છે એમ કહી શકાય. સમાજનો ડર, વિશ્વાસ, અવિશ્વાસ, આ બધું એમાં વણાયેલું છે.
તો આજે આપણે આ જ નવલકથાની અંદર ઊંડા ઉતરીશું. એની વાર્તા, એના પાત્રો, એમાં છુપાયેલા વિચારો, જાણે કે એ દુનિયાના નકશા પર આપણે એક સફર કરીશું. શરૂઆત ક્યાંથી થાય છે, કેવી છે એ દુનિયા?
વાર્તા આપણને લઈ જાય છે વિસ્કોન્સિનના એક કાલ્પનિક ગામમાં, પ્રેરી સેન્ટર, નાનું ગ્રામીણ વિસ્તાર. ત્યાં ગુડવિન પરિવાર રહે છે. એલિસ, એનો પતિ હોવર્ડ, અને એમની બે દીકરીઓ એમા અને ક્લેર.
અને એમનું ઘર, મતલબ ક્યાં રહે છે તેઓ?
તેઓ એક ડેરી ફાર્મ પર રહે છે. હોવર્ડના બાપદાદાનું ફાર્મ છે. જગ્યા સુંદર છે, રમણીય, પણ ક્યાંક ને ક્યાંક એકલતાનું ભાવ પણ છે. એલિસ ગુડવિન, જે આપણી મુખ્ય પાત્ર છે, એ સ્કૂલમાં નર્સ અને લાઇબ્રેરિયનનું કામ કરે છે.
એલિસનું વ્યક્તિત્વ કેવું છે?
એલિસ હોશિયાર છે, સક્ષમ છે, પોતાના પરિવારને પ્રેમ કરે છે, પણ એનો સ્વભાવ થોડો, કેમ કહીએ, સ્પષ્ટવક્તા છે, સ્વતંત્ર મિજાજની છે. એના મનમાં હોય એ કહી દે.
એટલે કદાચ થોડી અડખામણી પણ લાગતી હશે લોકોને.
હા, બરાબર. સમુદાયમાં એ પૂરેપૂરી ભળી નથી શકતી. લોકો એને થોડી બહારની ગણે છે, જાણે એમના જેવી નથી.
એટલે શરૂઆતથી જ એના અને એના પર્યાવરણ વચ્ચે એક પ્રકારનો તણાવ છે. અને એનો પતિ હોવર્ડ, એ કેવો છે?
હોવર્ડ એનાથી સાવ અલગ. શાંત, સ્થિર, જમીન સાથે જોડાયેલો માણસ, પરંપરાગત ખેડૂત. એ એલિસને સંતુલિત કરે છે એમ કહી શકાય, એનો આધાર છે.
અને એમની કોઈ મિત્ર, પાડોશી?
હા, એમની ખાસ મિત્ર અને પાડોશી છે થેરેસા કોલિન્સ. એનું કુટુંબ પણ ફાર્મર છે. શરૂઆતમાં તો બધું બરાબર ચાલી રહ્યું હોય એવું લાગે, શાંત, ગૂંઠવાયેલું. એમના કિચનમાં એક હાથથી દોરેલો ફાર્મનો નકશો પણ છે, જાણે એમની પોતાની દુનિયા જે એમના નિયંત્રણમાં છે.
પણ એવું નિયંત્રણ ક્યાં લાંબુ ટકે છે, સાહિત્યમાં કે જીવનમાં? ક્યારે તૂટે છે આ ભ્રમ? કઈ ઘટના બધું બદલી નાખે છે?
એ ભ્રમ તૂટે છે ઉનાળાની એક બપોરે, એકદમ સામાન્ય દિવસ. એલિસ બગીચામાં કામ કરે છે. એની દીકરીઓ અને થેરેસાની નાની 2 વર્ષની દીકરી લેઝી ત્યાં રમી રહી છે.
હા,
વાતાવરણ એકદમ શાંત. પણ પછી એક ક્ષણ, ફક્ત એક ક્ષણની બેદરકારી કે ધ્યાનભંગ કહો, એલિસનું ધ્યાન બીજે જાય છે અને નાની લીઝી રમતા રમતા ફાર્મના તળાવ પાસે પહોંચી જાય છે.
ઓ નહીં.
અને એ તળાવમાં પડી જાય છે. એલિસ જુએ છે, દોડે છે, એને બહાર કાઢે છે, બચાવવા બધું જ કરે છે. પણ બહુ મોડું થઈ ગયું હોય છે. લીઝી મૃત્યુ પામે છે.
અરે બાપરે, આ તો કલ્પના બહારની વાત છે. એક નાનું બાળક અને એ પણ પોતાની દેખરેખ હેઠળ, એલિસ પર શું વીતી હશે?
બસ એ જ. આ ઘટના પછી એલિસ પર અપરાધભાવનો એટલો મોટો બોજ આવી જાય છે કે લગભગ ભાંગી પડે છે. એ પોતાની જાતને જ દોષી માને છે.
અને થેરેસા, જેની દીકરી હતી, એમનો પ્રતિભાવ કેવો હોય છે?
શરૂઆતમાં તો થેરેસા પણ શોકમાં છે. એ એલિસને કહે છે કે આ તો અકસ્માત હતો, એમાં તારો વાંક નથી. પણ એ શબ્દો પાછળ ક્યાંક ઊંડે ઊંડે શંકાના બીજ રોપાઈ જાય છે. અને સમુદાયમાં પણ ઘૂસપૂસ શરૂ થાય છે. જે લોકો એલિસને પહેલેથી જ થોડી અલગ માનતા હતા એમના મનમાં સવાલો ઉઠવા માંડે છે. કહેવાય ને કે કાળની એક પળે એલિસના જીવનનો આખો નકશો જાણે બદલી નાખ્યો.
આ એક ખૂબ જ અંગત દુર્ઘટના હતી, પણ પછી એ જાહેર મુદ્દો કેવી રીતે બની જાય છે? પરિસ્થિતિ આનાથી પણ ખરાબ થાય છે.
હા, અહીંથી વાર્તા એક અત્યંત ભયાવહ વળાંક લે છે. લિઝીના મૃત્યુના થોડા અઠવાડિયા પછી એલિસ સ્કૂલમાં પાછી જાય છે અને ત્યાં એક નાનો છોકરો, પહેલું ધોરણ ભણતો રોબી મેકેસી, એના પર જાતીય શોષણનો આરોપ મૂકે છે.
શું વાત કરો છો, આ કેવી રીતે શક્ય બને?
આરોપના સંજોગો બહુ ધૂંધળા છે. કદાચ બાળકના મનમાં કોઈએ વાત નાખી હોય, પણ જેવી આ વાત બહાર આવે છે એટલે પેલી લિઝીવાળી ઘટના સાથે આને જોડી દેવામાં આવે છે.
એટલે લોકો એમ માની લે છે કે જેણે એક બાળકની સંભાળમાં બેદરકારી રાખી એ આવું પણ કરી શકે.
બરાબર, સમુદાયના મનમાં એક વિચિત્ર તર્ક ગોઠવાઈ જાય છે. લિઝીનું મૃત્યુ એટલે બેદરકારી અને આ આરોપ એટલે રાક્ષસી વૃત્તિ. જે પહેલા ખાલી શંકા હતી એ હવે ઘણા લોકો માટે ખાતરી બની જાય છે.
આ તો ખરેખર ડરાવણું છે. લોકો વાસ્તવિકતાને બદલે પોતાના ડર અને પૂર્વગ્રહોને જોવા લાગે છે.
એકદમ. અને પછી જે થાય છે એ એલિસ માટે સૌથી મોટો આઘાત છે. એની ધરપકડ થાય છે સ્કૂલમાંથી, બધા બાળકોની સામે, જાહેરમાં.
ઓ, એક ક્ષણમાં એનું જીવન, એની ઓળખ, બધું જ બદલાઈ ગયું. એક શિક્ષિત વ્યવસાયિક સ્ત્રીમાંથી સીધી ગુનેગારના કઠેડામાં.
હા, અને આ પતન એને અંદરથી તોડી નાખે છે. જેલનો અનુભવ એના માટે નરક જેવો છે. એકલતા, અપમાન, ઓળખનું ભૂંસાઈ જેવું, બધું જ.
એની મનોસ્થિતિ કેવી હશે? એક તરફ લિઝીના મૃત્યુનો સાચો અપરાધ ભાવ અને બીજી તરફ આ ખોટા આરોપ સામેની લડાઈ.
બસ એક સંઘર્ષ એને સતત પીડે છે. એ લિઝી માટે પોતાને માફ નથી કરી શકતી, પણ આ બીજા આરોપમાં એ જાણે છે કે નિર્દોષ છે, પણ એનો અવાજ કોઈ સાંભળવા તૈયાર નથી. એને લાગે છે કે જાણે એ પોતે પોતાની જિંદગીની વાર્તાનું પાત્ર નથી રહી, કોઈ બીજાએ લખેલી ભયાનક વાર્તામાં ફસાઈ ગઈ છે.
અને હોવર્ડ
જે બહાર છે, એની શું હાલત છે? એ કેવી રીતે આ બધાનો સામનો કરે છે?
હોવર્ડ માટે પણ આ સમય બહુ કઠિન છે, પણ એ એલિસ પ્રત્યે પૂરી વફાદારી બતાવે છે. એને વિશ્વાસ છે કે એલિસ નિર્દોષ છે, પણ એની સામે પણ પડકારોનો પહાડ છે.
જેમ કે?
એક તો જેલમાં બંધ પત્નીને છોડાવવાની કાનૂની લડાઈ. બીજું, દીકરીઓની સંભાળ, જે પોતે પણ ડરી ગયેલી છે. ત્રીજું, ફાર્મ સંભાળવાનું, જે હવે ભાંગી રહ્યું છે. અને સૌથી વધારે દુઃખદ
શું?
સમુદાયનો તિરસ્કાર. જે પાડોશીઓ, મિત્રો હતા એ હવે મોડું ફેરવી લે છે. એ સાવ એકલો પડી જાય છે.
આ દબાણ ખરેખર અસહ્ય હશે. અને આ બધા માટે પૈસાની પણ જરૂર પડે ને. કાનૂની લડાઈ તો મોંઘી હોય. હા, અને એ કિંમત બહુ મોટી ચૂકવવી પડે છે. એલિસના કેસના ખર્ચા માટે હોવર્ડને એક એવો નિર્ણય લેવો પડે છે જેના કાળજાને ચીરી નાખે.
શું કરે છે?
એને પોતાની બાપદાદાની જમીન, એમનું ફાર્મ, જે એમની ઓળખ હતી, એમનો નકશો હતો, એ વેચી દેવું પડે છે.
ઓ, આ તો એમનું બધું જ છીનવાઈ ગયું કહેવાય. જમીન વેચવી એટલે એમનું મૂળ જ કપાઈ ગયું.
બરાબર. એ માત્ર જમીન નથી ગુમાવતો, એ પોતાનો ભૂતકાળ, પોતાની વિરાસત ગુમાવે છે. કદાચ એ સમજી જાય છે કે હવે જૂનું જીવન પાછું નહીં આવે, બધું તોડીને નવેસરથી જ શરૂ કરવું પડશે.
ગુડવિન પરિવારની કથા તો હૃદયદ્રાવક છે, પણ પેલી મિત્ર થેરેસા, એનું શું થાય છે? જેની દીકરી ગુજરી ગઈ હતી, એના પાત્રમાં શું બદલાવ આવે છે?
થેરેસાનો પાત્ર આ વાર્તાની સૌથી દુઃખદ બાબતોમાંની એક છે. એ જે પહેલા એલિસની સૌથી નજીકની મિત્ર હતી, એ જ પછીથી અજાણતા એના પતનમાં મોટો ભાગ ભજવે છે.
પણ કેવી રીતે? શું એ જાણી જોઈને કરે છે? ના, લેખિકાએ બહુ સૂક્ષ્મ રીતે બતાવે છે. થેરેસા પોતાની દીકરી ગુમાવવાના દુઃખમાં એટલી ડૂબેલી છે કે એની વિચારવાની શક્તિ જ જાણે જતી રહે છે. એને કોઈકને તો દોષ દેવો જ છે.
સમજી શકાય એવું છે.
અને સમાજના દબાણ હેઠળ અને પોતાના તૂટેલા હૃદયના કારણે એ એલિસ વિરુદ્ધ જુબાની આપે છે, જે બહુ નુકસાનકારક સાબિત થાય છે. પણ એ દ્વેષ નથી, એ દુઃખની ચીસ છે. એ વાત આખી પરિસ્થિતિને વધુ કરુણ બનાવે છે.
અને આખો સમુદાય, પ્રેરી સેન્ટરના લોકો, એ પણ જાણે એક પાત્ર જ છે ને. કેવી રીતે એ સહાનુભૂતિમાંથી શિક્ષા તરફ વળે છે?
ચોક્કસ. સમુદાય અહીં માત્ર બેકગ્રાઉન્ડ નથી, એ સક્રિય છે. શરૂઆતમાં કદાચ થોડી સહાનુભૂતિ હોય, પણ પછી ભય અને પૂર્વગ્રહ હાવી થઈ જાય છે.
કયો ભય?
બાળકોની સુરક્ષાનો ભય. અને એલિસ જે અલગ હતી, બહારની હતી, એના પ્રત્યેનો પૂર્વગ્રહ. એટલે લોકો ઉતાવળે નિર્ણય લઈ લે છે, અફવાઓ માની લે છે અને એલિસને બલીનો બકરો બનાવી દે છે.
નાના સમાજોમાં આવું થતું હોય છે ક્યારેક. ભયના સમયે કોઈ અલગ વ્યક્તિ પર બધું ઢોળી દેવાય. હા, હેમિલ્ટન આ વાત બહુ સ્પષ્ટ રીતે ઉજાગર કરે છે. એલિસનું અલગ હોવું જ એના માટે શ્રાપ બની જાય છે.
આ બધા સામાજિક અને ભાવનાત્મક દબાણ વચ્ચે કાનૂની પ્રક્રિયાનું શું થાય છે? કોર્ટમાં શું થાય છે? શું એલિસને ન્યાય મળે છે?
કોર્ટમાં પણ એ જ સામાજિક પૂર્વગ્રહો દેખાય છે. એલિસના ચારિત્ર પર સવાલો ઉઠાવવામાં આવે છે. એની જૂની વાતો, એની બોલવાની રીત, બધું જ એની વિરુદ્ધ વપરાય છે. થેરેસાની જુબાની પણ મહત્વની રહે છે.
એટલે એને સજા થાય છે?
હા, શરૂઆતમાં એને શોષણના આરોપમાં દોષિત ઠેરવવામાં આવે છે, પણ પછી અપીલમાં કોઈક કાનૂની મુદ્દા પર એની સજા રદ થાય છે અને એ છૂટી જાય છે.
ઓ, તો અંતે નિર્દોષ સાબિત થઈ?
કાયદાકીય રીતે એ મુક્ત થઈ. પણ સમાજની નજરમાં એ કલંક ક્યારે પૂરેપૂરું ભૂંસાતું નથી. એની નિર્દોષતા સાબિત થઈ એમ ના કહી શકાય. એ છૂટી, પણ એ જીત નહોતી.
એટલે મુક્તિ મળી, પણ સ્વીકૃતિ નહીં. કાયદાએ કદાચ ન્યાય કર્યો, પણ સમાજે નહીં. આ અનુભવ પછી એમનું જીવન કેવું રહ્યું?
નવલકથામાં આ પછીના જીવનને આફ્ટરલાઈફ કહ્યું છે. એ પણ સંઘર્ષ જ છે. ગુડવિન પરિવાર એ ગામ છોડીને બીજે ક્યાંક અજાણી જગ્યાએ જતો રહે છે.
નવેસરથી શરૂ કરવા.
હા, પ્રયત્ન તો એ જ હોય છે, અનામી બનીને જીવવાનો. પણ જે ઘા વાગ્યા છે, ફાર્મ ગુમાવવાનો, લોકોના તિરસ્કારનો અને લીઝીના મૃત્યુનો અપરાધ ભાવ, એ સહેલાઈથી ભરાય એવા નથી. એમનો નવો નકશો પણ જૂના જખમોથી ભરેલો છે.
આખી વાર્તા ખરેખર બહુ જ ઊંડી અને વિચારવા જેવી છે. જો આપણે એના મુખ્ય વિષયો કે થીમ્સની વાત કરીએ, તો કયા મુદ્દાઓ ખાસ ઉભરી આવે છે?
ઘણા બધા છે. પહેલું તો એ કે આપણું સુખ, આપણી સલામતી, આપણું નિયંત્રણ, એ બધું કેટલું નાજુક છે. એક પળમાં બધું વિખેરાઈ શકે છે.
સાચી વાત છે. બીજું,
લોકો દુનિયાને કેવી રીતે જુએ છે, પરસેપ્શન અને વાસ્તવિકતા શું છે એની વચ્ચેનો તફાવત. લોકો ઘણીવાર એ જ જુએ છે જેમને જોવું હોય, જે એમના ડર કે પૂર્વગ્રહોને બંધ બેસતું હોય.
અને એનાથી બીજાનું જીવન બરબાદ થઈ શકે છે.
ટાઈની વાત, એ કેવી રીતે આધાર પણ આપી શકે અને બહિષ્કાર પણ કરી શકે. અને લગ્ન જીવન પર આવતા અસહ્ય દબાણની કસોટી અને છેલ્લે દુઃખની તાકાત. શોક કેવી રીતે વ્યક્તિને અને સંબંધોને બદલી શકે છે.
આટલી બધી વેદના અને નુકસાન પછી શું અંતમાં કોઈ આશા જેવું છે, કોઈ સમાધાન, ખાસ કરીને એલિસ અને થેરેસા વચ્ચે?
અંત કોઈ ફિલ્મી નથી, એકદમ વાસ્તવિક છે. પણ એક બહુ જ સુંદર અને યાદગાર દ્રશ્ય છે અંતમાં. ઘણા વર્ષો પછી એલિસ અને થેરેસા અચાનક એક મોલમાં મળી જાય છે.
ઓ, પછી શું થાય છે?
બહુ ઓછી વાતચીત થાય છે, પણ એમની આંખોમાં વર્ષોનું દર્દ, એકબીજાની પીડાની સમજણ દેખાય છે. થેરેસા રડી પડે છે. એક ક્ષણમાં જાણે બંને સ્ત્રીઓ એકબીજામાં પોતાના સંતાન ગુમાવવાનું એ ભયાનક દુઃખ જુએ છે.
એટલે ક્ષમા જેવું કંઈક?
પૂરેપૂરી ક્ષમા નહીં, પણ સ્વીકૃતિની, ઘા રૂજાવાની એક નાની નાજુક શક્યતા જરૂર દેખાય છે. જાણે તૂટેલા નકશા પર સમાધાનની એક ઝાંખી રેખા દોરાય છે.
અને આખી નવલકથા વાંચ્યા પછી મન પર શું અસર રહે છે? શું શીખવા મળે છે?
આ બુક વાંચવી સહેલી નથી. એ આપણને અંદરથી હલાવી નાખે છે, બેચેન કરે છે. કારણ કે એ બતાવે છે કે આપણું જીવન, આપણું સ્થાન સમાજમાં કેટલું નાજુક છે.
હા, એ તો છે.
એ આપણને વિચારતા કરી મૂકે છે, સમુદાય વિશે, આપણા પૂર્વગ્રહો વિશે, સત્ય શું છે એના વિશે, અને માણસ ગમે તેવી પરિસ્થિતિમાંથી પણ કેવી રીતે ઊભો થઈ શકે છે એના વિશે. એલિસનું પાત્ર બધું જ ગુમાવી દીધા પછી પણ હાર નથી માનતી, એ ખરેખર પ્રેરણાદાયક છે.
કદાચ આ વાર્તા આપણને એ યાદ અપાવે છે કે આપણે જે વાસ્તવિકતા બનાવી છે એ કેટલી જલ્દી તૂટી શકે છે, અને કોઈના વિશે નિર્ણય લેતા પહેલા કરુણા રાખવી, ઊંડાણપૂર્વક સમજવાનો પ્રયત્ન કરવો એ કેટલું જરૂરી છે.
અને એ પણ કે જીવન ભલે ગમે તેટલું ભાંગી પડે, સંપૂર્ણ વિનાશ જેવું લાગે, તો પણ માણસ પોતાના અસ્તિત્વનો નવો નકશો દોરવાનો પ્રયાસ ક્યારેય છોડતો નથી. ભલે એ નકશા પર ભૂતકાળના ઘા હંમેશા દેખાતા રહે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.